તો પ્રતિ શુક્રવારે થનારા આ સત્સંગ કાર્યક્રમની અંદર સમસ્ત વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. દર શુક્રવારે મહાભારતથી ભીષ્મ સ્તુતિનું આપણે વર્ણન સાંભળી રહ્યા છીએ. ભગવાનના શુદ્ધ ભક્ત ભીષ્મ પિતામહ, જેમનું સ્થાન 12 મહાજનોની અંદર છે, ભીષ્મ પિતામહ અખંડ બ્રહ્મચારી હતા. અને 18 દિવસના જે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર 10મા દિવસે અર્જુને એમને ધરાશાયી કરી નાખ્યા અને બાણોથી વીંધી નાખ્યા. 18 દિવસનું જ્યારે યુદ્ધ પૂરું થયું અને ટોટલ 56 દિવસ સુધી બાણસૈયા પર સુતેલા હતા ભીષ્મદેવ. યુધિષ્ઠિર મહારાજને હૃદયમાં બહુ દુઃખ થયું કે આટલી બધી સેના જે બધી મરી છે મહાભારતમાં, એ બધાનું પાપ મને લાગશે. ભગવાન એમને મનાવે છે કે તમે શોક મત કરો, આ જગતની અંદર જે પણ ઘટના ઘટે છે એ બધી ભગવાનની ઈચ્છાથી થાય છે, અને તમને જો એવું લાગતું હોય તો તમે યજ્ઞ કર્યા છે, રાજસૂય યજ્ઞ, મોટા મોટા યજ્ઞો પણ એમની પાસે કરાવ્યા હતા. વેદ વ્યાસજી પણ કીધું, ઘણા ઘણા લોકોએ સમજાવ્યા, પણ યુધિષ્ઠિર મહારાજ સાધુ વૃત્તિ વાળા હતા. સાધુ એને કહેવાય કે જેનું જીવન સરળ હોય, જેના જીવનમાં ક્યારેક કોઈ છલ કપટ ન હોય, જે જીવનની અંદર ક્યારે અધર્મ ન કરે એને સાધુ કહેવાય. અને સાધુ એવું નથી કે સાધુ કે જે મંદિરમાં બેઠા હોય કે ભગવાનના ધામમાં રહેતા હોય એ જ સાધુ છે. કામ ધંધો કરતા કરતા પણ આપણે સાધુ બની શકીએ છીએ. સાધુનો અર્થ જ છે કે ભગવાનનો ભક્ત હોય, જે ભગવાનની ભક્તિ કરતો હોય એ સાધુ છે. અને એની અંદર બધા ગુણો આવી જાય છે. તમે જ્યારે ભક્તિ કરશો ને, ભગવાનની ભક્તિ કરો તો તમારામાં બધા ગુણો આવી જાય. યસ્યાસ્તિ ભક્તિ ભગવત અકિંચના સર્વે ગુણસ્તત્રે સમાસતે સુરા. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે યસ્યાસ્તિ ભક્તિ, જે ભગવાનની ભક્તિ કરે છે, સર્વ ગુણેસ્તત્ર સમાસતે સુરાહ. સુરાહનો અર્થ છે કે દેવતા. દેવતાઓના બધા ગુણ એ ભક્તની અંદર આવી જાય છે. શમ તપ શોચમ શાંતિ આર્જવમ જ્ઞાન વિજ્ઞાન આસ્તિક્યમ. આસ્તિક્ય એટલે ભગવાનને માનનારો. બ્રહ્મ કર્મ સ્વભાવજમ. જે 33 કરોડ દેવતાઓમાં જે ગુણ છે એ ગુણ ભક્તની અંદર આવી જાય છે. તો પોતાનો કામ ધંધો બિઝનેસ કરતા પરિવારમાં રહેતા રહેતા પણ સાધુ બની શકાય છે. અમુક લોકોને જેવું કહેવાય ને કે અસુર કોને કહેવાય, અસુર તો ઘણા લોકો કે જેને શિંગડા હોય દાંત ફૂટ્યા હોય એને અસુર કહેવાય. અસુર એને ન કહેવાય. અસુરો તમે જુઓ કે દેવતાઓને અસુરોનું યુદ્ધ થયું હતું ને, તો દેવતાઓ કરતા પણ અસુરો દેખાવમાં એકદમ એવન ક્વોલિટીના દેખાવા. પણ આપણે મનમાં એવી ધારણા બેસાડી દીધી છે કે અસુર એટલે શિંગડા ફૂટ્યા હોય, બાલ વિખરેલા હોય, એનો ડોળ અલગ હોય, કપડાં ગંદા હોય, એને અસુર કહેવાય. દેવતા કરતા પણ અસુરો દેખાવમાં બહુ સુંદર હતા, પણ એનો સ્વભાવ ખરાબ હતો. એનો સ્વભાવમાં શું હતું? ભગવાનને ન માને. આસુરી વૃત્તિ દેખાડે, ક્રોધ કરે, એને અસુર કહેવાય. તો એવી રીતે કળિયુગમાં પણ બધા મોંઘા મોંઘા સાડીઓ ને શેલા પહેરીને પણ બધી પૂતના માછીઓ ફરે છે, અને પેન્ટ શર્ટમાં શૂટ બૂટમાં પેલું કહેવાય ને રોયલ સ્પ્રે લગાવીને બધા માર્કેટમાં ફરતા હોય, બધા સોનાનો દોરો પહેરે ઈન મારીને, એ પણ અસુર જ છે કે જે બીજાનું ઉઠમણું કરે, ક્રોધ કરે, ઈર્ષ્યા કરે, બીજાને નીચા પાડે, આ આસુરી વૃત્તિ છે. પણ આપણું શાસ્ત્ર કહે છે કે પેન્ટ શર્ટમાં પણ સાધુ બની શકાય છે. એવું નહીં કે ધોતી જબ્બો પહેરે, મુંડન કરાવે, ટકટાલ કરાવી દે તો જ એ સાધુ કહેવાય છે. તો યુધિષ્ઠિર મહારાજ સાધુ વૃત્તિ ના હતા, ભલે રાજા હતા પણ એમનો સ્વભાવ સાધુ વૃત્તિનો હતો. હંમેશા એમના મહેલમાં કોઈ પણ વ્યક્તિ આવે ને તો એ ભૂખ્યો તર ક્યારે ભૂખ્યો ન જાય, આવો સ્વભાવ આપણે પણ રાખવો જોઈએ. તો એ જ યુધિષ્ઠિર મહારાજ અહીંયા શોક કરી રહ્યા છે, અને બધા લોકો ભીષ્મ પિતામહની પાસે કહેવાય છે કે હરિયાણામાં કુરુક્ષેત્રમાં પહોંચ્યા છે. કૃષ્ણમ ચ તત પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ હૃદિસ્થમ પૂજયામાસ માયયો પાત વિગ્રહમ. ભીષ્મ પિતામહ બીજા બધા ભલે ન જાણતા હોય પણ ભીષ્મ પિતામહ છે ને ભગવાનનો પ્રભાવ જાણતા હતા કે ભગવાન કોણ છે. ઘણી વખત આપણા સમાજમાં, આપણા કુટુંબમાં કે આપણા ગામમાં એવા સજ્જન વ્યક્તિઓ રહેતા હોય કે જેનો પ્રભાવ આપણે જાણી ન શકતા હોય, પણ જ્યારે એ આપણાથી અલગ થઈ જાય ને ત્યારે આપણને એનો પ્રભાવ અને એનો સ્વભાવની ખબર પડે કે આપણી વચ્ચેથી આવા સારા વ્યક્તિ અલગ થઈ ગયા છે. અને એ સમયે ભક્તો આપણને બહુ દુઃખ લાગે, આપણી જ પત્ની ને આપણા છોકરા છે, તમે તમારી પત્ની સાથે અત્યારે રહો છો પણ કદાચ એક મહિના માટે છે ને મુંબઈ જતા રહો, દિલ્હી જતા રહો, ત્યારે તમને યાદ આવશે કે નાના મારી પત્ની બહુ સારી છે, એનો વ્યવહાર બહુ સારો છે. પણ જ્યારે પાસે આવો ને એટલે ફરીથી એ જે પહેલાનો જે પ્રભાવ હતો ને એ ગાયબ થઈ જાય. એટલે આપણી સાથે જે રહેવાવાળા હોય ને આપણને એમ જ લાગે કે આ મારા જેવા છે. એટલે આપણું શાસ્ત્ર કહે છે કે ગુરુને છે ને ભગવાન જેટલા પૂજનીય માનવા જોઈએ, ભગવાન નહીં પણ ભગવાન જેટલા એમનું પૂજન કરવું જોઈએ, ભગવાનનો માનવા જોઈએ પણ ભગવાન જેટલા પૂજનીય માનવા જોઈએ, પણ ગુરુની એટલા નજીક પણ ન રહેવું જોઈએ જેથી કરીને ગુરુનો જે સન્માન છે ને એ આપણા જીવનમાંથી જતું રહે, અને દૂર પણ ન રહેવું જોઈએ, ઘણા દૂરે ન રહેવું જોઈએ અને ઘણા નજીકે ન રહેવું જોઈએ. ઘણા નજીક રહીએ તો આપણને એમ લાગે કે આ ગુરુ તો હું જેમ ખાવાનું ખાઉં છું એ પણ ખાય છે, હું માળા કરું તો એ માળા કરે છે, તો આપણને એમ લાગે કે ઈન મારા જેવા મારા મને એમનામાં કોઈ ફરક નથી. એવી રીતે આપણી સાથે પણ આપણા ઘરે, આપણા કુટુંબમાં, સમાજમાં કોઈ એવા સજ્જનો હોય પણ આપણને એમ જ લાગે કે આ આપણા જેવા જ છે, આપણી જેમ ખાય છે, ઉઠે છે, ફરે છે, પણ બધામાં ફરક છે. ખાવાનું કૂતરો એ ખાય છે ને ખાવાનું આપણે ખાય, પણ ખાવા ખાવામાં ફરક છે ને. દરેક વ્યક્તિમાં ફરક છે, નરેન્દ્ર મોદીમાં ફરક છે ને આપણામાં ફરક છે, આપણા ચણાય ન આવે, અને એ ખાલી એક ઈશારો કરી દે ને કે આવતીકાલે ભારત બંધ છે તો બંધ થઈ જાય, અને આપણે એમ કહીએ ને કે આવતીકાલ ગઠામણ બંધ છે, આપણા ઘરે બંધ ના હોય આટલો આપણો પ્રભાવ છે. એટલે દરેક વ્યક્તિનો પ્રભાવ અલગ અલગ હોય છે. ભીષ્મ પિતામાં ભગવાનનો પ્રભાવ જાણતા હતા, એટલા માટે અહીંયા ભીષ્મ પિતામાં શું કહે છે, આસીનમ જગદીશ્વરમ. જગદીશ્વરમનો અર્થ છે જગતના ઈશ્વર છે, જે સંપૂર્ણ બ્રહ્માંડ ના સ્વામી છે ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર, ઈ ભગવાન છે ને અર્જુન નો રથ ચલાવે છે. સખેતિ મત્વા પ્રસમ યદિ ક્ષણમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ. હે પ્રિય કૃષ્ણ, હે પ્રભુ, હે ઈશ્વર, તમે તો અખિલ બ્રહ્માંડ ના સ્વામી છો, પણ મેં તમને શું કર્યું? અર્જુન કે છે કે મેં તમને મારા સખા સમજીને, મિત્ર સમજીને તમારી પાસે રથ ચલાવ્યો. બોલો, આપણો કોઈ મિત્ર હોય, મિત્રને કીધું હોય કે મારા લગ્ન છે, ગાડી ચલાવજે ડ્રાઈવર બનીને, લગભગ ના જ પાડશે. પૈસા વાળો હોય તો હો, રૂપિયા વાળો બહુ, હું કરોડોપતિ હોય ને આપણે ખાલી હજારપતિ, મહિનાના 5,000 બોટમ મારીને કમાતા હોય, અને આપણો મિત્ર સાઈડ હોલ્ડર હોય, અમેરિકામાંથી આવતો આવે અને પછી આપણા ઘરે લગ્નમાં આવે અને એને કીધું હોય કે ભાઈ તું, તમે ભાઈ ડ્રાઈવર તમે ચલાવજો ગાડી મારી, વેગેનાર ચલાવશે, તું સમજે છે શું મને? ભલે મિત્ર તો નાનપણનો હતો, હું અત્યારે સાઈડ હોલ્ડર છું અને તું ઠળિયા મારે છે. એ ગુરુવાર રજા હોય, લાઈટ ના હોય, તો તારી સ્થિતિ શું છે ને મારી સ્થિતિ શું છે? આ તો ખાલી પહેલાનો સંબંધ હતો એટલે હું આવ્યો છું, પણ ભગવાન છે ને જગત અખિલ બ્રહ્માંડ ના સ્વામી છે, ઈશ્વર છે, તોય અર્જુન નો રથ ચલાવ્યો. અને ઈ અર્જુન છે ને ભગવાનને અહીંયા પગ મારે ખભા ઉપર કે કૃષ્ણ મારો રથ જમણી બાજુ લઈ જાઓ, કૃષ્ણ મારો રથ ડાબી બાજુ લઈ જાઓ. અને ભગવાન બધી બાજુ રથ લઈ જાય. તો અર્જુન આ વસ્તુને યાદ કરે છે, કારણ કે અર્જુન બાજુમાં ઉભો છે અને અર્જુન ઈ સ્મરણ કરી રહ્યો છે. અને આ બધી એક એક શ્લોક નો છે ને રસાસ્વાદન કરવું જોઈએ. કથા તો મારે કેવી હોય તો ભીષ્મની આખી કથા હું એક જ એક કે બે અઠવાડિયામાં થઈ જાય, આ શુક્રવારની ને આવતા શુક્રવારે પટી જાય. પણ કોઈ પણ વસ્તુનું રસાસ્વાદન કરે ભક્ત, શું કરે? રસાસ્વાદન. રસગુલ્લા આવ્યા હોય સફેદ ધોળા તો શું ડાયરેક્ટ મોઢામાં જઈને ઉતારી દઈએ છીએ? સુખડિયા પેડા હોય તો થોડો થોડો પેડો નથી ખાતા, નાના કે ઉતારો પૂરું ફટાફટ, કોઈ નહીં. રસાસ્વાદન કરે છે. એવી રીતે ભગવાનનો ભક્ત પણ છે ને એક એક લીલાનું, એક એક શબ્દનું છે ને રસનું આસ્વાદન કરે છે. કે ભીષ્મ પિતામહે આ શબ્દ બોલ્યા છે તો એનો ભાવ શું હોવો જોઈએ? એટલા માટે ભક્તનો સ્વભાવ હોવો જોઈએ હર ઘડી હર ક્ષણ કે મારે આખી કથા નથી સાંભળવી, એક એક શબ્દની વ્યાખ્યા સાંભળવી છે. એટલે એમાં ઊંડા તો હું ઉતરીશ નહીં, કારણ કે એટલું એવી પાત્રતા બી નથી આપણામાં કે આપણે ઊંડા ઉતરે લાગે તો ઉપરથી જતું રહે. પણ જેમ જેમ આપણને જે વસ્તુ સમજણમાં પડશે એ વસ્તુ તમને હું સમજાવીશ. કે ભીષ્મ પિતામાં અહીંયા જગદીશ્વર કે છે કે જગતના ઈશ્વર કે છે, તો અર્જુન સ્મરણ કરી રહ્યો છે કે આ જગતના ઈશ્વર છે પણ મેં તો રથ ચલાવ્યો હતો એમના આગળ. તો ઈ હાથ જોડે છે અર્જુન કે પ્રભુ કૃષ્ણ મને ક્ષમા કરજો. હો, ઈ અર્જુન બધું સ્મરણ કરે છે કે ઈ જગતના ઈશ્વર મારી સામે ઉભા છે અત્યારે, પણ મેં તો રથ ચલાવડાવ્યો હતો 18 દિવસ સુધી, પગારે નતો આપ્યો ભગવાનને, પગારે નતો આવ્યો, મફતમાં રથ ચલાવ્યો 18 દિવસ સુધી. અને અર્જુન તો યુદ્ધ પૂરું થઈ જાય, શંખ વાગે, 5 વાગે ને એટલે શંખ વાગે, સાંજ પડે એટલે કે યુદ્ધનો વિરામ. અને બધા પોતપોતાના તંબુમાં જમવા જતા રહે, 5 વાગે એટલે જમવા જતા રહે, આપણી જેમ નહીં 9-10 વાગે. આપણો સમય કેવો, અમુક તો 10 વાગે રાતે જમે, અમુક 11 વાગે જમે, અને ઉભા થાય એ 8 વાગે જ પાછા. પણ વાસ્તવિકમાં સૂર્યાસ્ત પહેલા છે ને જમવું જોઈએ, આપણું શાસ્ત્ર કહે છે 5 વાગે જમી લેવું જોઈએ અને સવારે 9 વાગે. આ દરેક મંદિરોમાં આવા જે હરે કૃષ્ણ મંદિર છે, બધા મંદિરોમાં આવો નિયમ છે કે બ્રહ્મચારી હોય 9 વાગે જમી લે મંદિરમાં અને સાંજે 5 વાગે અને ઉઠવાનું સવારમાં 3 વાગે. તો અર્જુન યાદ કરે છે કે અમે તો તંબુમાં જતા રહેતા અને 5 વાગે જમીને મીટિંગો કરતા કે આવતીકાલનું શું કરવાનું છે, અને હે કૃષ્ણ તમે શું કરતા? અર્જુન સ્મરણ કરે છે કે તમે તો છે ને ઘોડાઓને તબેલામાં લઈ જતા, એને નવડાવવાના, એમને ઘાસ ખવડાવવાનું, એમને પાણી પીવડાવવાનું, રથની સફાઈ કરવાની, રથ તૂટી ગયો હોય તો રથને પણ રિપેરિંગ કરવાનું, બધું કામ કરતા ભગવાન. અને બધું પટી જાય ને ત્યારે છે ને ફ્રી થાય ને ત્યારે જમતા ભગવાન. પોતાના હાથે ઘોડાને સાફ કરતા, નવડાવતા ધોડાવતા બધું કામ કરતા. તો કૃષ્ણસ્ય તદ પ્રભાવસ્ય, એ ભગવાનનો પ્રભાવ જાણી ન શક્યો અર્જુન, કે આવા અખિલ બ્રહ્માંડના સ્વામી ડગલે ને પગલે જેણે અમારી રક્ષા કરી છે, પણ અમે તો કાંઈ ન સમજી શક્યા ભગવાનને. અને વાસ્તવિકમાં ભક્તો આ જ વસ્તુ છે કે ભગવાન આપણી સામે હોય પણ ભગવાનને આપણે ઓળખી ન શકીએ. કયા સમયે કયા રૂપમાં ભગવાન આવી જાય અને આપણી પર કૃપા કરે છે કોઈ જાણી નથી શકતું. ઈ હસ્તિનાપુરમાં ભગવાન કેટલો સમય રહ્યા? 5 પાંડવોની સાથે પણ રહ્યા, કર્ણની સાથે રહ્યા અને દુર્યોધન સાથે રહ્યા. પણ દુર્યોધન ઓળખી શક્યો? દુર્યોધન ભગવાનને ન ઓળખી શક્યો. એવી રીતે કળિયુગની અંદર ભગવાન હાજરો હાજર છે. ભગવાન કે છે હું સાક્ષાત ભાગવતમાં વિરાજમાન છું, જે મારી કથા શ્રવણ કરે છે ને એ ડાયરેક્ટ મારા કર્ણ દ્વારા મારા દર્શન કરી શકે છે. અને ભક્તો તમે એક એક શબ્દ જ્યારે ભગવાનની કથા સાંભળશો ને તો એક એક શબ્દમાં તમને ભગવાનનું સ્મરણ થશે. અત્યારે આપણે કૃષ્ણનું નામ, યુધિષ્ઠિરનું, અર્જુનનું, ભીષ્મનું નામ સ્મરણ થાય છે, અને જેવું સ્મરણ થાય એટલે મનમાં એમની યાદ આવે છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે સતતમ સ્મર્તવ્યમ વિષ્ણુ, 24 કલાક ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ઘરે બેઠા હોય, ઓફિસમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, પણ ભગવાનનું સ્મરણ 24 કલાક કરવું જોઈએ. સતતમ સ્મર્તવ્યમ વિષ્ણુ, એકદમ સરળ છે. વિસ્મર્તવ્યનો જાતુ ચિત, અને એક ઘડી માટે પણ ભગવાનને ભૂલવા ન જોઈએ, એક ઘડી માટે. પણ આપણું ઊંધું છે. સતતમ સ્મર્તવ્ય વિષ્ણુ નહીં, પણ સતતમ સ્મર્તવ્ય સમાજ, પરિવાર, પૈસો ને ગાડી ને ધન ને બિઝનેસ, એમાં સતતમ સ્મર્તવ્ય થાય છે. 24 કલાક સ્મરણ શેનું થાય છે? કામ ધંધો કેવી રીતે વધશે એમાં ને એમાં લોકો ચિંતા કર્યા કરે છે. વિસ્મર્તવ્ય નો જાત ઉચિત, અને એક ઘડી માટે પણ ભગવાનને ભૂલવા ન જોઈએ. અને એના માટે તો મનુષ્ય દેહ મળ્યો છે, પણ આપણે 24 કલાક, 30 દિવસ અને 365 દિવસ ભગવાનથી દૂર જ રહીએ છીએ. અને સાચું કહું ભક્તો, ભગવાન આપણાથી ઘણા દૂર છે. ભગવાન આપણાથી બહુ દૂર છે, અને ભગવાનને આપણે આપણી શક્તિથી પ્રાપ્ત નહીં કરી શકીએ. પણ ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો આ ભાગવત કથા છે, ભગવાનની કથા. જેટલી કથા તમે ભગવાનની સ્મરણ કરશો ને તો આજ શરીરે છે ને તમે ભગવાનના દર્શન કરી શકશો, ઘરે બેઠા બેઠા. નરસિંહ મહેતા ને નહોતા થયા? આપણું શાસ્ત્ર કે છે નરસિંહ મહેતા ને 52 વખત ભગવાને દર્શન આપ્યા હતા. પુરાવા, પરચા કે ને પરચા, 52 વખત પ્રગટ થયા હતા. એ જ કૃષ્ણ શામળશા શેઠ. તો ભગવાન ઈશ્વર છે, સ્વામી છે, પણ પોતાના ભક્તની માટે છે ને ભગવાન એના ગુલામ બની જાય છે. મોટા મોટા વિશ્વ બ્રહ્માંડના દેવતાઓ છે, શિવ, બ્રહ્મા, નારદ, આ મોટા મોટા છે, સૂર્ય, ચંદ્ર, વરુણ, આ બધા દેવતાઓ ભગવાનને સ્મરણ કરે છે કે એક ઘડી માટે તો અમને દર્શન આપો, તો એ ભગવાન એને દર્શન આપતા નથી. શેષ ગણેશ દિનેશ મહેશ નારદ શંભુ સુરસે હિ ગાવ હિ તાહિ પાર ન પાવે. આ બધા લોકો છે ને કેટલાય સમયથી કેટલાય યુગોથી ભગવાનનું સ્મરણ કરે છે કે ભગવાન આવો અને અમને દર્શન આપો. દર્શન દો ઘનશ્યામ અખિયા હરિ દર્શન કી પ્યાસી, પણ એ ભગવાન એને દર્શન આપતા નથી. પણ કે છે તાહી અનાદિ અનંત અભેદ તાહી ગોકુલ કી છો હરિયા છછિયા ભરી છાંચ પે નાચ નચાવે. આટલા મોટા મોટા દેવતાઓ છે કે ભગવાનને યાદ કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, પણ તોય ભગવાનના અંગૂઠાની જ્યોતિ એનો તેજ કોઈને નજરમાં આવતો. બોલો આપણને આવ્યો? ઝાંકી થઈ આજ સુધી? ઘણા લોકો કહે છે ને કે અમે સ્વાધ્યાયમાં જઈએ છીએ, સ્વામિનારાયણમાં જઈએ છીએ, બ્રહ્માકુમારીમાં જઈએ છીએ, આમાં જઈએ છીએ, પણ આજ સુધી ભગવાને દર્શન આપ્યા નહીં. કારણ કે આપણું મન હજી સુધી શુદ્ધ થયું નથી. અરે આટલા મોટા મોટા દેવતાઓ કેટલાય જન્મોથી ભગવાનનું સ્મરણ કરે છે, શિવ બ્રહ્મા નારદ, પણ તોય એમને દર્શન થતા નથી. પણ કે છે તાહી ગોકુલ કી છો હરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. એક અડધો ગ્લાસ છાછ જોતી હોય ને તો ભગવાન ગોપીઓની પાસે જાય અને ગોપીઓને હાથ જોડે છે કે અડધો ગ્લાસ છાસ આપો, 11 રૂપિયાની આવે ને અમૂલ, ઈ છાસ માટે. બોલો કેમ ભાઈ, ભગવાનને છાસ નહીં મળતી હોય તો હાથ જોડે છે ગોપીઓની આગળ? આ વ્રજના સંતો કે છે કે મોટા મોટા દેવતાઓ ઋષિ મુનિઓ છે ને ઈ ભગવાનને પ્રાપ્ત કરવા માટે કેટલી તપસ્યા કરે છે. સોબરી મુનિ પાણીમાં જળમાં તપસ્યા કરવા જતા રહ્યા હતા, પણ તોય સોબરી મુનિ દર્શન ન આપ્યા. પણ ગોપીઓ કે છે કે કાના તારે છાંસ પીવી છે, માખણ ખાવું છે, દહીં ખાવું છે? જો અડધી ગ્લાસ છાંસ જોતી હોય તો થોડોક નાચ તો પછી તને આપું. તો ગોપીઓ પેલા છે ને કૃષ્ણને નચાવતી, અને ઈ કૃષ્ણ મોરની જેમ નાચે ત્યારે બહુ નચાવે ને, એક પરસેવાથી રેબ જેબ કરી નાખે ને, ત્યારે 5 રૂપિયાની પેલી 11 રૂપિયાની છાસ આવે ને, 12 રૂપિયાની એક અડધો ગ્લાસ છાસ આપે. આપણે અડધો લીટર લાવે પણ એમાં અડધો લીટર પાણી નાખવું પડે, તારે આખા પરિવારને ચાલે. તો ઈ એવી છાસ પીવા માટે ભગવાન છે ને નાચે છે. બોલો ઈ ગોપીઓ કેટલી ભાગ્યશાળી હશે, એમને કેટલા વ્રત અને તપ કર્યા હશે, એમને ભગવાન નથી નાચતા. કોણ કહેતે હે ભગવાન નાચતે નહીં, તુમ ગોપી કે જૈસે નચાતે નહીં. એવો ભાવ નથી હૃદયની અંદર, એની ભાવ આવશે પણ ભગવાનની કથામાં શ્રદ્ધા રાખવી પડશે, લાલસા હોવી જોઈએ. આપણને ભગવાનની કથામાં લાલસા હજી સુધી નથી જાગી. લાલસાનો અર્થ છે કે 9 વાગે કીધું હોય તો 8:30 વાગે આવે, પણ 9 નો 9:30 થઈ જાય. આ વસ્તુ છે. અને કથાની અંદર સાક્ષાત ભગવાન વિરાજમાન તો થાય છે, પણ 33 કરોડ દેવતાઓ ઋષિ મુનિઓ, આ મોટા મોટા દેવતા ઋષિ મુનિઓ પણ આ કથામાં આવે છે. તો કથામાં થોડીક પણ જો આપણે સેવા કરશું ને કથાની અંદર, કે આવીને વેલા આવીને પાથરણા પાથરવા, સાફ સુફી રાખવી, કારણ કે આ સ્થાન મેલું ન રાખવું જોઈએ ક્યારે. આ સ્થાન છે ને પવિત્ર સ્થાન છે. સૌથી પહેલું તો મંદિર છે, અને બીજી વસ્તુ કે આ મંદિરમાં છે ને ભગવાનની કથા થાય છે, અને ત્રીજી વસ્તુ કે આ મંદિરની અંદર કથા તો થાય છે પણ આ કથાની અંદર 33 કરોડ દેવતાઓ આવે છે. આપણે ઘરમાં ખાલી એક આઠમના પલ્લી ભરવી હોય, કે દિવાળીના 11 કે પૂનમનું કરવઠું કરવું હોય, તો એ કેટલી ચોખ્ખાઈ રાખવી પડે છે. જુઓ ને, એક ઘરના પિતૃ જે આપણા જ હતા, બીજો કોઈ પારકા નથી, અને એને ખાલી તૃપ્ત કરવા હોય તો કેટલી ચોખ્ખાઈ રાખવી પડે. બોલો. તો પછી જો ઘરના પિતૃઓ આપણે એનું કરવઠું કરીએ છીએ, લોકો કરે, તો 33 કરોડ દેવતાઓ જયારે વિરાજમાન થતા હોય કેટલી ચોખ્ખાઈ રાખવાની જરૂર છે. તો ભગવાનની કથામાં પૂરેપૂરી જો કૃપા પ્રાપ્ત કરવી હોય ને તો ભગવાનની સેવા કરવી, ભગવાનનું નામ લેવું અને કથાની અંદર ચોખ્ખાઈનું વાતાવરણ રાખવું જોઈએ, સુગંધિત વાતાવરણ હોવું જોઈએ. તો નિશ્ચિત એ ભગવાનની કથા પણ આપણા હૃદયમાં સ્ફુરિત થશે. તો આ જગદીશ્વર શ્લોકની ઉપર મેં વ્યાખ્યા કરી કે ભગવાન જગતના ઈશ્વર છે, પણ અર્જુન સ્મરણ કરે છે કે એને તો મેં ડ્રાઈવર બનાવી દીધા હતા, રથ ચલાવવા વાળા. ભીષ્મ પિતામહ આગળ વાત કરે છે, પાંડુ પુત્રાનું ઉપાસિનાન પ્રશ્રય પ્રેમ સંગતાન અભ્યાચષ્ટાનુ રાગેસ્ત્રે રંધી ભૂતેન ચક્ષુષા. પાંચ પાંડવો અને જેટલા પણ ઋષિ મુનિઓ છે ને, એ ત્યાં આગળ આવીને સૌથી પહેલા તો ભીષ્મ પિતામહને પ્રણામ કરે છે. અને પ્રણામ કેવી રીતે કર્યા? તો કે છે પ્રશ્રય. પ્રશ્રયનો અર્થ છે કે એકદમ વિનયપૂર્વક, નમ્રતાપૂર્વક, શરણાગતિના ભાવથી છે ને પોતાના દાદાને પ્રણામ કરે છે. રોજ કરતા પ્રણામ, એવું નહીં રોજ સવારે ઉઠી અને દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ અને ધૃતરાષ્ટ્ર મહારાજ, ગાંધારી, કુંતી, આ પાંચ પાંડવો રોજ સવારમાં ઉઠીને ભગવાનને પ્રણામ કરે. આજે પણ અમુક અમુક પરિવારની અંદર આવા નિયમો ને રીતિ નિયમો છે બધું. આજે પણ આવા નિયમો છે પરિવારની અંદર કે વહુઓ દીકરાઓ છે ને સવારમાં વહેલા ઉઠી ભગવાનને પગે પડે, અને જ્યારે પોતાના કામે ભણવા જાય, કોલેજમાં જાય, કામ ધંધે જાય, ખેતરમાં જાય, તો માતા પિતા, દાદા દાદી બધાને પ્રણામ કરીને જાય છે. આજે પણ એવો નિયમ છે. અને પ્રણામ કરવાથી શું થશે? માયા ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી દઈશું. આપણું કોઈ પણ કામ અટકતું હશે ને, એ કામ આપણું પૂરું થઈ જશે. એટલા માટે સર્વપ્રથમ છે ને, ભલે બીજા કોઈને પગે ન લાગે પણ ભગવાનને પગે લાગીને જવું જોઈએ, બીજું કાંઈ ન થાય. અમુક લોકોને શરમ આવતી હોય કે મા બાપને કોણ પગે લાગે, આવો એક શરમજનક વસ્તુ લાગે, કોઈ પડતું નથી. કોક દુખી કરે તો બધા કરે છે, એક જણું કરવાનું ચાલુ કરે ને એટલે આખા સમાજનો નિયમ છે, ફલોણો કરે તો હું એ કરું. પણ કદાચ કોક એમ વિચાર કરે, આ વાત સાચી છે, જો આપણો સમાજમાં કોઈ ભક્તિ નથી કરતો, કદાચ એક વ્યક્તિ ભક્તિ કરવાનું ચાલુ કરે તો બધા એને જ જોવે કે આ નવી નવાઈનું આ ચોથી પાછું આવું. આવું તો આપણા સમાજમાં કોઈ કરતું જ નથી ને, આ વળી નવું ચાલુ કર્યું. અને સંસારમાં રહો, પરિવારમાં રહો, પણ આ બધું શું છે? ટીલા તાણવાન, માળા પહેરવીને આ કરવું. વાસ્તવિકમાં આ જ વૈષ્ણવ પરંપરા છે, જીવનો સ્વભાવ જ આ છે કે એને ભગવાનની ભક્તિ કરવા માટે જ મનુષ્યનો દેહ મળ્યો છે, પણ એ ખોટું ખોટું કાર્ય કરી રહ્યા છે. અમે જેમ મરીએ છીએ અને દુઃખી થઈએ એમ તમે કરો, સમાજનો, પરિવારનો અને દેશનો આ નિયમ બની ગયો છે. અમે તો નરકમાં જવાના, તમે એ જ રસ્તે જાઓ, ભગવાનની ભક્તિ મત કરો. તો વિનયપૂર્વક, નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા, અને પ્રણામ કરીને કહે છે કે હે ભીષ્મદેવ, હે દાદા, અમને આશીર્વાદ આપો. કોઈ પણ કાર્ય કરવું હોય ને તો સર્વપ્રથમ ભગવાનને પ્રણામ કરવા જોઈએ. પ્રણામ કરીને તમે કોઈ પણ કાર્ય કરવા તમે જશો ને તો નિશ્ચિત એ કાર્યની અંદર તમને સફળતા મળશે. કદાચ કોઈ છોકરો સ્કૂલમાં જાય છે અને કદાચ પ્રણામ કરીને ગયો ને તો એ સ્કૂલની અંદર પણ, પરીક્ષામાં, એક્ઝામમાં પણ છે ને એ બધી વસ્તુ સફળતાપૂર્વક પ્રાપ્ત થઈ જશે, બધા વિષયોમાં પાસ થઈ જશે, કારણ કે એને ભગવાનને પ્રણામ કર્યા છે. અને આપણે પણ કોઈ પણ બિઝનેસ કરતા હોય, કામ ધંધો કરતા હોય, તો સર્વપ્રથમ ઈ ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલે કે ભગવાન શ્રી રામ કે કૃષ્ણ આપણા ઘરે છબી હોય, ફોટો હોય કે મૂર્તિ હોય, વિગ્રહ, તો એને પ્રણામ કરવા જોઈએ અને પ્રણામ કરીને જ ઘરેથી નીકળવું જોઈએ. પ્રણામ કરીને તમે ઘરેથી નીકળશો ને તો સાજા તાજા છે ને, કહેવાય ને કે હાજા તાજા કામ ધંધે પોકશો ને હાજા તાજા ઘરે આવશો. ને કે રોયલ આગળ કઈક ને કઈક ઘટના બની જાય. આપણે આપણી રીતે પરફેક્ટ ચાલતા હોય ટુ વ્હીલમાં ફોર વ્હીલમાં, પણ પાછળથી ખટારું આવે અશોક લેલેન્ડ ઉપર ચડાવી દે, તો આ દશા છે. પણ ભગવાનને જે પ્રણામ કર્યા છે ને એ વસ્તુ આડી આવશે તરત જ, અને આપણે મોટા મોટા ભયમાંથી મોતમાંથી છે ને નીકળી જશું. એટલે મન લગાડીને ભગવાનની કથા સાંભળવી, મન લગાડીને ભગવાનને પ્રણામ કરવા, મન લગાડીને ભગવાનનું નામ રટતું જવું જોઈએ. કામ કરો હોય, કામ કરતા હોય કે ઘરે જતા હોય કે બાઇકમાં હોય, કોઈ પણ કાર્ય કરતા હોય તો આપણું મોઢું તો બંધ છે ને, તો મોઢેથી નામ રટન ચાલતું જ રહેવું જોઈએ. 24 કલાક ભગવાનનું સ્મરણ. આપણું કામ ધંધો કરો, કામ કરતે ચલો, નામ રટતે ચલો, યાદ આયેગી ઉનકો કભી ના કભી. તો સંસારમાં રહેતા રહેતા પણ ભગવાનનું સ્મરણ કરતા રહેવું જોઈએ. આવી રીતે ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા, અને જ્યારે યુદ્ધ ભૂમિમાં પહેલો દિવસ હતો ને, કુરુક્ષેત્રના યુદ્ધમાં 18 દિવસ થયા, ત્યારે પહેલા જ દિવસે છે ને 5 પાંડવો છે ને રથમાંથી નીચે ઉતર્યા, અને નીચે ઉતરીને ભીષ્મ પિતામહને દ્રોણાચાર્યને પ્રણામ કર્યા. પ્રણામ કરીને શું કીધું કે હે ભીષ્મ પિતામહ, અમને તમે અમને આશીર્વાદ આપો કે અમે તમને ટાળી દળી, ટાળી નાખી એટલે કે પટાઈ નાખી, હવે આશીર્વાદ આપો. દ્રોણાચાર્ય પાસે ગયા, દ્રોણાચાર્યને એ જ કીધું કે તમે અમને આશીર્વાદ આપો વિજય થવાનો. એટલે વિજય થવાનો અર્થ શું છે કે તમને ટાળી નાખી એવા આશીર્વાદ આપો. એટલે પેલા કે એવો મસ્તુ વિજય, વિજય ભવ, આ યુદ્ધમાં તમારો વિજય થશે ને અમારો પરાજય થશે. બોલો કેટલી મોટી મહિમા છે જુઓ પ્રણામની. દુર્યોધનને તો એમ જ લાગ્યું કે રથમાંથી આવ્યા છે, લાગે છે કે શરણાગતિ સ્વીકાર કરી દીધી, લાગે છે બાયલા છે કે થાય કે હવે હાથ જોડવા માટે આવ્યા છે. પણ એ હાથ જોડવા નતા આવ્યા, એ પગે પડવા આવ્યા હતા કે હે ગુરુદેવ, હે દાદા, અમને આશીર્વાદ આપો કે આ યુદ્ધની અંદર અમારો વિજય થાય. ત્યારે ભીષ્મ પિતામહે કીધું, જાઓ પાંડવો, તમારો આ યુદ્ધની અંદર વિજય થશે. અને દુર્યોધન તો જોતો જ રહી ગયો, દુર્યોધન પગે નતો લાગ્યો. જોવો મહાભારત વાંચશો તો ખબર પડે, દુર્યોધન પગે નતો લાગ્યો, તો અહંકારની મૂર્તિ હતો. દાદાને પગે લાગવાનું હોય, આપણે એમ જ હોય ને ઘરની અંદર, ડોહાને બાપાને પગે લાગવાનું, દાદાને લાગવાનું, પછી એની જ દશા આ થાય છે ભૂંડી. પણ મહાભારત વાંચશું તો આપણા જીવનમાં કઈક ઉતરે ને. અભ્યા ચષ્ટાનું રાગે ન સ્ત્રી રંધી ભૂતે ન ચક્ષુષા તે રંધી ભૂતે ન. અને જ્યારે 5 પાંડવોએ ભીષ્મદેવને પ્રણામ કર્યા કે હે ભીષ્મ પિતામહ, અમને આશીર્વાદ આપો, તો ભીષ્મદેવને આંખોમાં આંસુ આવી ગયા કે જુઓ કેટલો પ્રેમ કરે છે મારા દીકરાઓ મને. આજે પણ જુઓ અંતિમ સમયમાં પણ રડે છે, હૃદયપૂર્વક મને કેટલો પ્રેમ કરે છે. અને જ્યારે આંખમાંથી આંસુ આવે એટલે સામેવાળી વસ્તુ છે ને આંધળા ધૂંધળી જેવી લાગે. આંખમાં આંસુ ભરાઈ જાય એટલે કેવું લાગે, હમણાં આંખમાં પાણી નથી એટલે ચોખ્ખું દ્રષ્ટિ દેખાય છે, પણ આંખમાં જ્યારે આંસુડા આવે ને એટલે સામેવાળી વસ્તુ છે ને ધૂંધળી લાગે. એટલે અહીંયા કહે છે, અંધી ભૂતે ન ચક્ષુષા, અંધી એટલે કે આંધળાની સમાન છે ને ભીષ્મ પિતામાની આંખો થઈ ગઈ. અને અર્જુનને પણ રોવાનું ચાલુ થઈ ગયું. જ્યારે ભીષ્મ પિતામહ છે ને રોવા માંડ્યા, એટલે અર્જુન પણ રોવા માંડ્યો કે હે દાદા, હે ભીષ્મદેવ, આ મારી છલ કપટ અને કુટિલતાના કારણે તમને આ મોત બાણ સંયા પર તમને સૂતેલા છો, અને મેં મારા ગાંડીવથી તમને બધા વિંધી નાખ્યા છે, પણ મને ક્ષમા કરજો. મનમાં સ્મરણ કરે છે, પણ ભીષ્મદેવ પછી હસવા માંડે છે કે ના દીકરા ના, આ તો એ ભગવાનની કૃપા, ભગવાનને જે કાળને જે ધારેલું છે એ જ થવાનું છે. તમારું કેવું ને મારું કેવું કોઈ ચાલવાનું નથી. બાકી આપણી તો બધાની બહુ ઈચ્છા છે કે હું અમર બની જાઉં, હું કરોડપતિ બની જાઉં, પણ કોઈ થાય છે? બધાને એવી ઈચ્છા છે કે અમારા પરિવારમાં ક્યારે કલહ ન થાય. તો એક પરિવારમાં કલહ ક્લેશ થાય છે ને, બે ભાઈઓ હોય, અરે એ બે ભાઈની ક્યાં વાત કરો, એકનો એક છોકરો હોય ને તો એ મા બાપને બહાર કાઢી મૂકે. બોલો, એકનો એક છોકરો, એનો અર્થ શું છે કે દરેક ઘરની અંદર છે ને કલહ છે, પણ કોઈ આ વસ્તુને છે ને સ્વીકાર જ નથી કરતું. બોલો, દરેક ઘરની અંદર કલહ છે, ક્લેશ છે. બોલો, એક જ વહુ છે અને એક જ સાસુ છે, પણ તો એ બેને ફાવતું. પેલા આવું નતું થતું, એનું કારણ શું છે? પેલા ક્લેશ નતો, કંકાસ નતો, શાંતિ હતી, સંતોષ હતો, અને દરેકના હૃદયમાં ભક્તિ હતી, એટલે લોકો શાંતિ વાળું જીવન જીવતા. અને અત્યારે તમે જુઓ, એક જ પત્ની, એક પતિ અને બે છોકરા, ટોટલ ચાર જણા ઘરમાં રહે છે ને, અને તોય તમે જુઓ ચારે ચાર જણાના લક્ષ્ય અલગ અલગ છે. ઘરમાં ચાર માણસો છે, પણ એકમાં એમ ટીવી જોવું છે, એકને વી ટીવી જોવું છે, એકને સબ ટીવી જોવું છે, અને પેલો શેર માર્કેટ. ચારેવના વ્યક્તિના લક્ષ્ય અલગ અલગ છે. એટલે પેલો રિમોટ કે આ મને આપો, અને પેલો કે રિમોટ મને આપો, અને તમે જુઓ મહિનામાં નવું લાવવું જ પડે છે કે નહીં. પેલી પત્ની કે મારે સબ ટીવી જોવી છે, તો પેલી છોકરી કે ના મારે તો એમ ટીવી ડિસ્કો ચેનલ જોવી છે, તો પેલો કે મારે કાર્ટૂન જોવું છે છોકરો કે, અને પેલો કે તમે બધા એક બાજુ જતા રહો, મારે ઊંચા નીચો થાય છે, ક્રૂડ ઓઇલ ને રિલાયન્સ ને ટાટા ને એના ઊંચો આવશે તો આપણે ઊંચા આવશે, નીચો થાય તો હાવ આ ટીવી વેચવું પડશે ભંગારમાં. એટલે મને જોવા દો પહેલા, અને બધા લોકો પછી પેલો કે મને જોવા દો, મને જોવા દો, અને બધા ભેગા થઈને ટીવી ને ફોડી નોખે. તો આ દશા છે. દરેક ઘરની અંદર ક્લેશ છે, ઈર્ષા છે, દુઃખ છે, પણ જો ભગવાનનું સ્મરણ કરશું, ભગવાનની ભક્તિ કરશું ને, તો જીવનમાં ક્યારે ક્લેશ ને દુઃખ નહીં આવે. અર્જુન પણ રોવે છે અને ભીષ્મદેવ પણ રોવે છે, પણ રોવા રોવામાં ઘણો ફરક છે. એક સુખ ના આંસુ છે, એક સુખ ના આંસુ છે અને એક દુઃખ ના આંસુ હોય. જે દુઃખ ના આંસુ હોય ને, એ દુઃખ ના આંસુ, દુઃખ ના આંસુ છે ને એકદમ ગરમ હોય, અને સુખ ના આંસુ ઠંડા હોય. કારણ કે દુઃખ થાય ને હૃદયની અંદર બળતરા હોય, અને હૃદય બળતું હોય અને એની એના દ્વારા જે આંસુ પડે ને, એ આંસુ છે ને એકદમ ગરમ આવે, અને સુખના આંસુ છે ને ઠંડા હોય. તો આપણે જોવાનું કે આંસુ ગરમ છે કે ઠંડા છે, લગભગ ગરમ જ હોય. આ દશા છે.
અહો કષ્ટમ અહો ન્યાયમ યયુદ્ધમ ધર્મ નંદના જીવિતુમ નારહતસ ક્લિષ્ટમ વિપ્ર ધર્મ ચ્યુતાશ્રયા. બારમા શ્લોકમાં ભીષ્મ પિતામહ પાંચ પાંડવોને સંબોધન આપે છે. પાંચ પાંડવોને કહે છે કે અહો કષ્ટમ અહો અન્યાયમ, હે પાંડવો, તમે તો ધર્મનું પાલન કરવા વાળા છો, અને તમને કેટલો ધર્મ કે છે ને કે કેટલો અન્યાય તમને થયો છે. અને આપણે બધા જાણીએ છીએ કૌરવોનો પાંડવોનો કે પાંડવોને કેટલો અન્યાય થયો છે. યયુધમ ધર્મનંદના, ધર્મનંદનાનો અર્થ છે કે તમે પાંડુ રાજાના પુત્ર હતા. જીવિતુમ નારહત ક્લિષ્ટમ, અને જીવતે જીવતા પણ તમને કેટલાક ક્લેશ મળ્યા છે. વ
વિપ્ર ધર્મા ચ્યુતાશ્રયા, અને તમે ત્રણ લોકોનું ઘણી ઘણી સેવા કરી છે. વિપ્ર ધર્મ એટલે કે આ જે ધર્મ છે ને, ધાર્મિક ધર્મ એટલે ભગવાન, અને અચ્યુત તમે બ્રાહ્મણોની સેવા કરી છે, તમને તમે ધર્મનું પાલન કર્યું છે, અને અચ્યુત એટલે કે તમે ભગવાનની પણ સેવા કરી છે. તમે આટલું કરવા છતાં પણ તમને દુઃખ મળ્યું છે, બોલો. અને આની પાછળ કારણ એક જ છે, કાળ. બીજા કોઈની કહેવાય ને કે ગજુ ચાલે એમ નથી, આ કાળ જ આ સંસારમાં બધાને, કોકને સુખ આપે છે અને કોકને દુઃખ આપે છે. આ સંસારમાં કાળ બધાને સુખ આપે અને દુઃખ આપે છે. આ ભીષ્મ પિતામહ પાંચ પાંડવોને વાત કરી રહ્યા છે. જીવિતુમ નાર્હત ક્લિષ્ટમ, અને જીવતે જીવતા કે છે કે સૌથી પહેલા તો 12 વર્ષ માટે તમને વનમાં મોકલી દેવામાં આવ્યા. બોલો, તમારો કોઈ કોઈ ફોલ્ટ નતો, કોઈ કષ્ટ નતું તમને, કે કોઈ વાંક નતો, પણ તોય છે ને કૌરવો એટલે કે દુર્યોધને તમને વનમાં મોકલી દીધા, અને તોય તમે ના નો પાડી, તોય તમે દુઃખ સહન કર્યું. અને દુર્યોધનના મહેલમાં હસ્તિનાપુરમાં છે ને દુર્વાસા ઋષિ મુનિ આવ્યા હતા. એક સમયની ઘટના છે, દુર્વાસા ઋષિ મુનિ પધાર્યા અને દુર્યોધને બહુ કે છે ને આવ ભગત કરી, હરે કૃષ્ણા હરે કૃષ્ણા, હાથ ઊંચા કરીને બોલો, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. દુર્યોધને દુર્વાસા ઋષિ મુનિ અને એમની સાથે 10,000 શિષ્યો આવ્યા હતા, એ બધાની છે ને સેવા કરી અને 56 ભોગ બનાવ્યા અને દુર્વાસા ઋષિ મુનિને પ્રસન્ન કરી દીધા. ઋષિ મુનિને પ્રસન્ન કરે પછી કોઈ બાકી રહે? અને ઋષિ મુનિને પ્રસન્ન કરી દીધા. ઋષિ મુનિ દુર્વાસા મુનિ કહે છે કે દુર્યોધન માંગ, તારે શું જોવે છે? હવે દુર્યોધન કહે છે કે હવે એક કામ કરો, તમે મારી પર પ્રસન્ન થઈ ગયા, મારી પર તો જેવી કૃપા કરી છે, પાંચ પાંડવો પર પણ થોડી કૃપા કરો, જઈને કે એ લોકો વનમાં રહે છે, પણ એક કામ કરજો, એક બે વાગે જજો બપોરે, કારણ કે 12 વાગ્યા પછી છે ને પેલો એમને જે અક્ષય પાત્ર જે મળ્યું હોય ને, દ્રૌપદીને અક્ષય પાત્ર મળ્યું હતું, પણ એ 12 વાગે ધોઈને ઉટકીને ધોઈને પછી મૂકી દે એટલે એમાંથી કઈ વસ્તુ મળે. તો દુર્યોધને એવો પ્લાન કર્યો કે તમે છે ને 2 વાગે જજો. બીજું કઈ કીધું નતું કે 2 વાગે એટલે કે કેમ 2 વાગે જવું, પણ કે બપોર પછી તમે જજો એમ. ત્યારે દ્રૌપદીને દેવતાઓ દ્વારા અને પોતાના ગુરુ દ્વારા એક એવું અક્ષય પાત્ર મળ્યું હતું. અક્ષય પાત્ર નો અર્થ છે કે જે પાત્રમાંથી ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ક્ષય ન થાય, અનાજ, એને કહેવાય અક્ષય પાત્ર. તો દ્રૌપદીને અક્ષય પાત્ર મળ્યું હતું ને, મોટા મોટા ઋષિ મુનિઓને, સાધુ સંતોને, હજારો બ્રાહ્મણોને રોજના જમાડતા. અને એ જ સમયે કે છે કે 1 વાગ્યો, બપોરનો 1 વાગ્યો, અને પેલી તો પાત્ર ધોઈને મૂકી દીધું અને દુર્વાસા ઋષિ મુનિ પધાર્યા પોતાના 10,000 શિષ્યોની સાથે. હવે આપણા ઘરે મહેમાન વેવાય વેવાણ આવ્યા હોય અને ઘરમાં કાંઈ ન પડ્યું હોય, લોટે દળાયેલો ના હોય અને ઘંટીઓની હડતાલ લાગી હોય કે ભાઈ ભાવ વધારો, અને આજુબાજુ વાળા કે તાણે પહેલા દળાવા હતા ચો મરી ગયા હતા, તો શું કરીએ આપણે? એવી દશા દ્રૌપદીની થઈ. યુધિષ્ઠિર મહારાજ એમની પાસે 10,000 શિષ્યો અને દુર્વાસા મુનિ આવ્યા. દુર્વાસા મુનિ કે યુધિષ્ઠિર 10,000 નું જમવાનું બનાવી દે, લે આ કોઈ ખાવાનું કામ છે 10,000 નું બનાવી દે. યુધિષ્ઠિર મહારાજ કે કઈ વાંધો નહીં ગુરુદેવ, હમણાં જ તૈયાર કરાવી નાખું છું. બોલો, એ કે અમે હમણાં યમુના નદીમાં સ્નાન કરવા જઈએ છીએ ને, હમણાં પાછા આવીએ છીએ, એટલી વારમાં જમવાનું તૈયાર થઈ જવું જોઈએ. તો કે કઈ વાંધો નહીં, જેવી આજ્ઞા. જેવી રીતે હમણાં હું ગાયત્રી કરતો હતો એક આસન પર બેસીને, એવી રીતે એ પણ ગાયત્રી કરવા માટે ગયા હતા બપોરે, કે ગાયત્રી કરે એટલે છે ને એક જ આસન પર બેસીને ધ્યાનથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તો એવી રીતે દુર્વાસા ઋષિ મુનિ યમુના નદીમાં સ્નાન કરવા ગયા અને અહીંયા આગળ યુધિષ્ઠિર મહારાજ દ્રૌપદીને કહે કે પેલું અક્ષય પાત્ર લાવ, એટલે કે એ અક્ષય પાત્ર હેઠું હોય ત્યાં સુધી અંદરથી મળે, ધોઈને મૂકી દો પછી કાંઈ ન મળે, બીજા દાડે વાત. યુધિષ્ઠિર મહારાજ કે ધર્મ સંકટમાં આવી ગયા છે આપણે, કેટલું કષ્ટ પડે છે જુઓ, હવે આટલા બધા ઋષિ મુનિઓ આયા છે અને ભૂખ્યા જતા રહે છે. એક તો કે ઋષિ મુનિ છે અને ઉપરથી દુર્વાસા ઋષિ મુનિ છે, જેવા તેવા હોય તો વાત અલગ છે, આ તો સાક્ષાત શિવનો અવતાર છે. શિવનો એટલે કે દુર્વાસા ઋષિ મુનિ છે ને શ્રાપ દેવામાં છે ને એક નંબરના, વન નંબરના હતા, શ્રાપ આપવામાં એ વન ક્વોલિટી, તરત જ થોડું કે ખામી આવે ને તરત શ્રાપ આપી દે. યુધિષ્ઠિર મહારાજ ધર્મ સંકટમાં આવી ગયા કે હવે શું કરવું, ત્યારે દ્રૌપદી ચિંતા કરે અને જ્યારે જ્યારે પેલું કે છે ને જબ જબ ભીડ પડી ભક્તન મેં, જ્યારે જ્યારે ભક્તોને દુઃખ પડે કે નંગે પાવ તું આવ્યો, અને ભગવાન છે ને ચપ્પલ પહેર્યા વગર આવી જાય દ્વારકા વાળા. દ્રૌપદી ને યુધિષ્ઠિર મનમાં સ્મરણ કરે છે, ભગવાન આ દુઃખમાંથી અમને દૂર કરો, આ દુઃખ કષ્ટ આવ્યું છે. તો ભગવાન તરત આયા, દ્રૌપદી ને કહે છે કૃષ્ણા, દ્રૌપદી ને છે ને પોતાની નાની બેન માનતા અને એને કૃષ્ણા કહેતા, કૃષ્ણા હે કૃષ્ણા મને ભૂખ લાગી છે. એ કે 10,000 તો ભૂખ્યા છે ને તમે એક નવા આયા, ઘરમાં કઈ નથી. એ કે લાવ થાળીમાં થોડું ઘણું પડ્યું હોય, તારી પાસે તો અક્ષય પાત્ર છે ને ઋષિ મુનિઓનું આપેલું. એ કે ધોઈને મૂકી દીધું. એ ક્યાંક લાવને થોડું ઘણું કોક વળગ્યું હોય તો એમાં આપણા ઋષિ મુનિઓ કહે છે કે શાકનો કે ભાતનો દાણો થોડો પડ્યો હતો અંદર થાળીમાં, અને એ ભગવાને આમ લીધો. અમુક અમુક બૈરા આળસુ હોય એવા કે બરોબર ધોવે નહીં વાહણ, તપેલીઓ તમે જુઓ ગોબરું હોય, મલાઈ કોરી મોરી વળગી હોય ને એવી ધોઈને મૂકી દે, આવા હોય બૈરા. કારણ કે પિયરમાં ક્યારે હાથ લગાયો ન હોય, હિંડોળા ખાટ હોય ને પછી સાસરે હુકમ જમાવો હોય. પણ દ્રૌપદીનું એવું કાર્ય નહોતું, પણ ભૂલથી આ તો ભગવાનનો આ તો કે ને કર્મનો વિધાન છે બધો. તો એમાંથી કે છે એક શાખનો એક પાંદડું લાગેલું હતું નાનકડું, તો ભગવાને પાંદડું લીધું અને આમ ખાઈ લીધા અને તરત જ ઓડકાર ખાધો. એક જ પાંદડું થાલી થોડું ખાધું ને ઓડકાર ખાધો ને પેલા યમુના નદીમાં સ્નાન કરતા હતા બધા 10,000 એ ગળા ઉધી ધરાઈ રહ્યા. કૃષ્ણમ કૃષ્ણમ તુષ્ટે જગત તુષ્ટમ, જે ભગવાન તૃપ્ત થઈ જાય ને તો આખું જગત તૃપ્ત થઈ જાય. એ દુર્વાસા ઋષિ મુનિ ને ફૂલ થઈ ગયા. બોલો, એક કે છે ને અન્ન નો દાણો એક અંદર મોઢામાં ન નાખી દે, એટલો એટલા ગળા ઉધી. હવે બધા એકબીજાના મોઢા જોવે કે પેટ આ પાણીમાં કેમ પેટ ભરાઈ ગયું આખું, બધા વિચાર કરે છે, બધા એકબીજાના મોઢા જોવે છે. અને પછી ભગવાન કૃષ્ણ કહે છે કે ભીમ જા, પેલા 10,000 લોકોને બોલાય આવ, જમવા કે જમવાનું તૈયાર છે કે. ભીમ કે જમવાનું તો છે નહીં, એટલે પણ કે હું કહું છું ને, મેં નતું કીધું કે યુદ્ધમાં તમારો વિજય થશે, થયો કે ન થયો, એવી રીતે તમે છે ને કે તું જા ગદા લઈને જાજે, કે તને ગદા આપી છે ને ગદા લઈને જા ને બધાને બોલાવીને લાવ, કે જમવાનું તૈયાર છે આવી જાઓ. હવે ભીમ તો તમે જુઓ દારાસિંહ જેવો ભીમ, 10,000 હાથીનો બળ વાળો ને ગદા લઈને જાય હાથીની જેમ, અને જેમ જાતો હતો ને પેલા દુર્વાસા ઋષિ મુનિ 10,000 શિષ્યો ધોતી જબ્બો પહેરતા હતા અને શિખાને ગાંઠ મારતા હતા અને તિલક કરતા હતા, એટલી વારમાં તો પેલો ભીમ આવ્યો. અને ભીમ જેવો આવે ને દુર્વાસા ને 10,000 શિષ્યો તો કે છે જેને જ્યાં રસ્તો મળે ત્યાં ભાગો ને, કે પેલો ગદા લઈને આવે છે અને આપણે જો જમવા નહીં જઈએ ને તો ભાંગી નાખશે, અને બધા લોકો ભાગી ગયા. જુઓ આ જ વસ્તુ અહીંયા આગળ કહે છે કે જીવિતુમ નારહતં ક્લિષ્ટમ, જીવતે જીવતા પણ તમને કેટલા કેટલા કષ્ટ પડ્યા છે અને ભગવાન દ્વારા નથી પડ્યા, એ કહે છે કે તમારા કાળ કર્મ દ્વારા તમને મળ્યા છે. અને વાસ્તવિકમાં આ કાળ કર્મ છે ને, કાળ ચક્ર, એના દ્વારા જ બધાને દુઃખ મળે છે, કષ્ટ મળે છે. અને ત્રણ પ્રકારના દુઃખ હોય છે. તો અહીંયા આગળ ભીષ્મ પિતામહ કહે છે કે આપણા માતા પિતા જો ખોટું કર્મ કરે ને, અળવું કર્મ કરે ને, તો એનું કર્મ છોકરાને ભોગવવું પડે છે. આ સૌથી પહેલું કર્મ. બીજું કર્મ શું છે કે આપણા કરેલા ગયા જન્મના જે કર્મ હોય ને, એ કર્મ છે ને દુઃખ બનીને આવે છે. અને ત્રીજું કર્મ કે આપણા પિતૃઓ દ્વારા જે પણ કષ્ટ હોય ને, નથી કહેતા કે તમારે પિતૃ નડે છે, કે છે ને કોઈ ભુવા હોય, બ્રાહ્મણ હોય, શું કે છે, તમને પિતૃ નડે છે. તો પિતૃ દ્વારા, માતા પિતા દ્વારા અને આપણા કર્મ દ્વારા, આ ત્રણ ચીજો દ્વારા આપણને કષ્ટ મળે છે. માં, માં છે ને, માં પાપ કરે ને, અધર્મ કરે ને, ખોટું કામ કરે, પારકા પુરુષ સાથે અથવા કોઈ પણ પ્રકારનું કર્મ કરે ખોટું, તો એનું કર્મ છે ને છોકરા ને છોકરીઓને ભોગવવું પડે છે આવનારી પેઢીને. પણ આવું આજનો સમાજ કોઈ જોવે છે? લોકો બસ આંખ બંધ કરીને પાપ કરે છે, પાછળ શું થશે કોઈને ખબર નથી, કે પાછળ આપણો જે વર્ણ, આપણો જે આશ્રમ છે એની શું દશા થવાની છે. બસ લોકો પાપ કરવામાં લાગ્યા છે. જેટલું ખાવ એટલું ખાઈ લો, જેટલું જીવવું હોય તો જીવી લો, જેટલું પાપ કરવું એટલું કરી લો, અને જેટલું સુખ ભોગવું એટલું ભોગવી લો. મર્યા પછી કોને ખબર છે કે સ્વર્ગમાં જવાના છે કે નરકમાં જવાના. બસ આજ બધાની ધારણા થઈ ગઈ છે કળિયુગની અંદર. આ વર્ષે જેટલું, જેટલા મગ વાબા એટલા વાવી દો, આવતા વર્ષે નહીં થાય. હા, તો એવું જ થયું ને કે રાયડો કે બાજરી, વરહાદની બાજરી છે ને, જેટલી વાબી એટલે વાવી દો, આવતા વર્ષે નહીં થાય. આ વર્ષે વરહાદ હારો આવ્યો છે, આવતા વર્ષે નહીં આવે. તો શું આવતા વર્ષે નહીં થાય? ગયા વર્ષે થયો તો, એના આગલા વર્ષે થયો તો, ગમે તે થાય, થોડો થાય, વધારે થાય, પણ વરસાદ તો નિશ્ચિત આવશે. એવી રીતે ગયા જન્મના જે કર્મ છે આ જન્મમાં ભોગવવા પડશે, અને હમણાં જે કરેલું કર્મ છે એ આવતા જન્મમાં ભોગવવું જ પડશે, નિશ્ચિત ભોગવવું પડશે. કોઈને છોડતું નથી કર્મ. તો ત્રણ પ્રકારના કર્મ કે છે કે માતૃધર્મ, માતા પિતાનું કર્મ, પિતૃઓનું કર્મ અને આપણા કરેલા કર્મ. પણ હે પાંડવો, આમાંથી ત્રણેયમાંથી તમે કોઈ કર્મ તમને નડતા નથી. તો કોના દ્વારા થયું આ બધું પાપ અને આ બધું ક્લેશ ને દુઃખ કોના દ્વારા મળ્યું છે? તો કે છે સએશ ભગવાન, આ તમારી બાજુમાં જે ઉભા છે ને, એની કૃપાથી તમને આ કષ્ટ મળ્યા છે. અને કષ્ટ મળશે તો જ માણસની મતિ ભગવાનમાં લાગશે. દુર્યોધનને એ લોકોને કષ્ટ નતા મળ્યા, પણ છેલ્લે તમે જુઓ વાઢી નાખ્યા બધા ભગવાને, કારણ કે અધર્મ કરે એની દશા આવી જ થવાની છે. શરીર સારું છે, સ્વસ્થ છે, અને જો એ ભગવાનની સેવામાં નહીં લગાડીએ ને, તો આ જ શરીર છે ને કેન્સર દ્વારા, એડ્સ દ્વારા ભગવાન નષ્ટ કરી નાખશે. અથવા તો કંઈક ને કંઈક બીમારી આવશે, કંઈક ને કંઈક રોગ આવે, કંઈક એક્સિડન્ટ થઈ જાય, તો ગમે તે રીતે છે ને ભગવાન આ શરીરને લઈ લેશે, કારણ કે એને આપ્યું છે અને એ જ લઈ લેશે. એટલે સર્વ ભક્તોને અહીંયા આ કથાને હું હમણાં વિરામ આપું છું. સંસ્થિતે સર્વ કાલ કૃતમ મન્ય ભવતાચમ યદ પ્રિયમ, કે જેટલા પણ આ કાળ દ્વારા જે પણ સુખ અને દુઃખ મળે છે ને, એ એક માત્ર આ દ્વારિકાધીશ દ્વારા, એ ભગવાન દ્વારા બધાને સુખ અને દુઃખ મળી રહ્યું છે. તો વાસ્તવિકમાં જીવનમાં જો આપણે સુખી થવું હોય ને, તો ભગવાનની ભક્તિ કરવી પડશે. અને આ પવિત્ર શ્રાવણ મહિનો છે, અને આ શ્રાવણ મહિનાની અંદર આપણે પાંચ કાર્ય જીવનમાં કરવા જોઈએ. આ મહિનાની અંદર સૌથી પહેલા સવારમાં વહેલા ઉઠી અને મંદિરે આવીને ભગવાનના દર્શન કરવા, આ પહેલું કર્મ આપણું હોવું જોઈએ. બીજું સાધુઓની સેવા કરવી. ત્રીજું ભગવાનને ભોગ લગાવીને પ્રસાદ ખાવો જોઈએ. ચોથું ભગવાનની કથા સાંભળવી. અને પાંચમું કર્મ કે નિરંતર આ મહિનો છે ને ભગવાનનું નામ જપ કરો. બીજા બીજાનું નામ નહીં જપ કરો, તમને કૃષ્ણનું નામ જપ કરો, રામનું નામ જપ કરો, યોગેશ્વરનું, જે પણ તમે કરતા હોય, પણ ભગવાનનું નામ વધારે સ્મરણ કરો, અને જેટલું તમે આ મહિનામાં તમે સ્મરણ કરશો એ તમને છે ને હજારો ગણો ફળ તમને મળશે. આ પવિત્ર શ્રાવણ મહિનો છે. આ કથાનો છેલ્લો સાર તમારી સામે પ્રસ્તુત કર્યો, છેલ્લું વાક્ય. પહેલી વસ્તુ, મંદિરે રોજ સવારમાં આવો, આખો શ્રાવણ મહિનો ભગવાનને જળ અર્પણ કરો, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનને સ્મરણ કરો, ઘરે પણ પ્રણામ કરીને કામ ધંધે જાઓ. બીજી વસ્તુ, ભગવાનનો જ પ્રસાદ ખાઓ. ત્રીજી વસ્તુ, સાધુઓની સેવા કરો. ચોથી વસ્તુ, ભગવાનની કથા શ્રવણ કરો. અને પાંચમી વસ્તુ, ભગવાનનું નામ જપ કરો, કીર્તન કરો ઘરે બેઠા બેઠા. અને જેટલું તમે કરશો એનું હજારો ગણું ફળ તમને મળશે આ પવિત્ર શ્રાવણ મહિનામાં. એટલે તમે જુઓ કે આપણી બાજુ આ શ્રાવણ મહિનાની અંદર મેળો થાય છે. મેળાનો અર્થ શું છે? મેળાનો અર્થ છે કે મેળાની અંદર છે ને સાધુ સંતો પહેલા આવતા અને સાધુ સંતોના દર્શન થતા અને એમના મુખેથી હરિકથા સાંભળવા મળતી. પણ હવે સાધુ સંતોની કઈ વાત નથી, મિસ કોલ મારીને બોલાવે તો હોય આવજે. તો હવે મેળા ઊંધા થઈ ગયા છે, એટલે એમાં જવાની કોઈ જરૂર કે ભરકાવાડાનો ફલાણાનો એ બધા મૂકો હવે, એમાં કઈ નથી. એમાં ખોટું પાપ ખરીદીને આવશું. એ ખાલી ધોણી લઈને આવે ને મમરાને મગફળી લઈને આવે, ખાલી પીપોડા લઈને આવે ને કે આ મેળામાં જઈને આવ્યા. પણ મેળાનો અર્થ શું છે એ જ કોઈને ખબર નથી. સનાતન આપણા બાપ દાદાઓ પહેલાની ઘટનાઓ તમે જુઓ કે મેળાનો અર્થ છે કે મેળાની અંદર છે ને મંદિરે બધા દર્શન કરતા અને ત્યાં આગળ મોટા મોટા સાધુ સંતો આવતા અને સાધુ સંતો દ્વારા છે ને ભગવાનની કથાઓ થતી, એને કહેવાય મેળો. પણ હવે મેળો ઊંધો થઈ ગયો. હવે બધા બિહારીઓ ને ભૈયા આવે, પકોડીઓની લારીઓ લગાવે કે ખાઓ પાપ અમે બનાવીને લાયા છીએ. એટલે જેટલે પણ જેટલી કુંભ છે એ બધી કુંભ ભેગી થાય, ભંગી હોય કે બ્રાહ્મણ હોય કે કુંભાર હોય, ઠાકોર હોય, લેવા હોય, કડવા હોય, જે હોય, મીઠા હોય, એ બધા ભેગા ભેગા એક પ્લેટમાં તુરીનો છોકરો ખાય, વણકરનો છોકરો ખાય, ઢેઢનો છોકરો ખાય, બ્રાહ્મણનો છોકરો ખાય પકોડી એકનો એક, અને મુમ્મન નો હોય તો એ ખાય, ભલે ગાયનું ખાતો હોય કે ગમેજીરનું ખાતો હોય. તો આ બધી વસ્તુઓથી દૂર રહો, તમારા ચરણોમાં એક જ નિવેદન છે. અને ઘરે બેઠા બેઠા ભગવાનનું સાત્વિક ભજન કરો, સ્મરણ કરો. બસ આ દર શુક્રવારે આટલે દૂરથી આવીને તમારા ચરણોમાં આ જ નિવેદન છે કે તમારું જીવન શુદ્ધ અને પવિત્ર બનાવો, કોઈનું એઠું ન ખાવું જોઈએ. અને દિવસે દિવસે ભક્તિને વધારો, ભગવાનનું નામ સ્મરણ કરો. કયા સમયે આ દેહ ઢળી જશે એની કોઈ ગેરંટી નથી, પણ જેટલો સમય મળ્યો એનો લાભ લઈ લો. એટલું નથી દિવાળી આવે એટલે લોકો ઓવરટાઈમ કરતા કે વેકેશન આવે કે થોડુંક રોજના બે બે કલાક વધારે ભરો તો દિવાળીનો હપ્તો, દિવાળીનો જે મહિનો છે ને કવર થઈ જાય. એવી રીતે મનુષ્ય દેહ મળ્યો છે 84 લાખ યોનિઓમાં, અને આ મનુષ્ય દેહમાં થાય એટલું કર્મ વધારે કરી લેવું જોઈએ, આળસ ન રાખવી જોઈએ કોઈ વસ્તુમાં. પણ આપણે શું છે, આળસ વધારે છે, આળસ ક્યારે ન રાખવી જોઈએ. હરે કૃષ્ણ.